నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానో మంగళం సుఖమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోసుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 41 ગાથા સુધી સ્વાધ્યાય થયો છે. 41મી ગાથા પછી હવે આગળ કહે છે કે હવે પૂછે છે કે જો અધ્યવસાન આદિ ભાવો છે તે પુદ્ગલ સ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે, તેના ઉત્તરનું ગાથા સૂત્ર કહે છે. પહેલા જે વાત કરી એ 45મી ગાથામાં એ વાત કરી કે અધ્યવસાન આવી જે ભાવ છે એ જીવના નથી, એ જીવના નથી, અને એમાં શંકા એ આશંકા એ કરવામાં આવી હતી કે જીવ રૂપે જ દેખાય છે તો શું છે, તો એમાં એનો જવાબ એમ આપવામાં આવ્યો કે જે કંઈ ભાવ છે એ આઠે પ્રકારના ભાવો છે, એ જીવથી જુદા છે, જીવ તો ચેતન છે, અને એ જે દેખાય છે તો એ ભાવો છે એ જીવના વિભાવ ભાવ છે, એટલે એવો ભ્રમ થાય છે કે જીવના છે પણ જીવના મૂળ સ્વભાવમાં નથી, એમ કહી એને જવાબ આપવામાં આવ્યો. એટલે પરમાર્થથી એ ભાવ જીવના ન હોઈ શકે, કેમ કે જીવનો જે સ્વભાવ છે એ તો આનંદ સ્વભાવ છે, જ્યારે આ જે અધ્યવસાન છે એ તો દુઃખ ભાવે છે, એટલે એને કર્મજન્ય કહેવામાં આવ્યા. હવે એના પછી નવો પ્રશ્ન અહીંયા કર્યો કે અધ્યવસાન આદિ ભાવો છે એ પુદ્ગલ સ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવ પણ કેમ કહેવામાં આવ્યા. પહેલા સર્વજ્ઞના આગમમાં જે કહેવામાં આવ્યું એની જ વાત લીધી કે સર્વજ્ઞના જ્ઞાનમાં એ પુદ્ગલ સ્વભાવો છે એમ કહેવામાં આવ્યું, અને અહીંયા ફરી પાછી વાત એમ કરે છે કે સર્વજ્ઞના આગમમાં એને જીવપણે પણ કહેવામાં આવ્યા છે તો એ કેમ કહેવામાં આવ્યા, એના સમાધાન રૂપે આ ગાથા 46 કહેવામાં આવી છે. તો આપણે 46મી ગાથા લઈએ કે વ્યવહારસ્ય દર્શન ઉપદેશો વર્ણિતો જીન વરૈ જીવા એતે સર્વે દેવસાનાદયો ભાવા. 46મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
દેવહારે દર્શાવ્યો જીન વરસણા ઉપદેશમાં આ સર્વધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા.
ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે એતે સર્વે આ સર્વ અધ્યવસાનદય ભાવા, અધ્યવસાન આદિ ભાવો છે, આ સર્વ અધ્યવસાન આદિ ભાવો છે તે જીવા જીવ છે એવો જીનવરોએ ઉપદેશ વર્ણિત, એટલે જે ઉપદેશ વર્ણ્યો છે તે વ્યવહારસ્ય દર્શનમ, એ વ્યવહારને દર્શાવ્યો છે. એટલે નિશ્ચય નહીંથી તો એ ખરેખર જીવમાં નથી, જીવના નથી, નિશ્ચય નહીંથી તો એ અધ્યવસાન આદિ સર્વ ભાવ છે તે જીવના નથી, એટલે કે એના દ્રવ્યમાં નથી, એના મૂળ સ્વભાવમાં નથી, એવા કોઈ ભાવ દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી, જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય, એટલે નિશ્ચય નહીંથી તો એમ જ છે, પણ વ્યવહાર નહીંથી એમ કહેવામાં આવે કે એ જીવના છે. વ્યવહાર નહીંથી એ જીવના છે એમ કહેવામાં આવે. વ્યવહાર નહીંથી એટલે કે એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ અવસ્થામાં છે, એ હોય છે અને પછી ચાલ્યા જાય છે, એ શાશ્વત કંઈ રહેવા વાળા નથી. જીવના એ પરના લક્ષ્ય થતા અધ્યવસાન આદિ જે ભાવ છે એ કર્મજન્ય ભાવ છે, એટલે નિશ્ચયથી તો એ જીવના સ્વરૂપમાં નથી, આત્માના સ્વરૂપમાં નથી, પરંતુ એ છે અને એ જીવમાં જ થાય છે. એ કંઈ જડમાં થતા નથી, કેમ કે ભાવ જે થઈ રહ્યા છે, રાગ ભાવ જે થઈ રહ્યા છે, એ રાગના ભાવ થાય ક્યાં? જીવમાં થાય કે પથરામાં થાય? જડમાં તો થતા નથી, આ લાકડામાં થોડા થાય છે ભાવ, કે કોમ્પ્યુટરમાં એ ભાવ થતા નથી, ઘર મકાન કપડામાં એ કઈ ભાવ થાય છે? એ ભાવ થાય છે તો જીવમાં જ, એટલે છે તો જીવમાં, પણ એ જીવમાં છે ત્યારે એ જીવની પર્યાયમાં છે, એના મૂળ દ્રવ્યમાં નથી, એ ધ્રુવમાં નથી. કેમ કે જો ધ્રુવમાં એવા ભાવ હોય તો જીવનું એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ રહી શકે જ નહીં, અનેક પ્રકારના ભાવ કરતા એ સ્વરૂપ ખરડાઈ જાય, મેલું થઈ જાય. પણ જીવનું સ્વરૂપ તો શુદ્ધ ત્રિકાળ એવું ને એવું જ રહે છે. એટલે એનો અર્થ એ થયો કે એ જીવમાં નિશ્ચયથી નથી, પણ છે જીવના, થાય છે જીવની પર્યાયમાં. એને અજ્ઞાન વર્તે છે, એને મિથ્યાત્વ છે, ત્યારે એ અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એ પ્રમાદી થઈ અને એવા વિભાવ ભાવે પરિણમે છે, એટલે એ અધ્યવસાન થાય છે તો જીવના. એ અધ્યવસાન આવી જે ભાવ છે એ બધા છે તો જીવની પર્યાયમાં થતા ભાવ. અને એવું થવાનું કારણ તો કે એ વખતની એની એવી યોગ્યતા છે. પણ યોગ્યતા છે એટલે થાય ને? તો ના, યોગ્યતા છે માટે થાય છે એમ નથી. યોગ્યતા તો જીવને અનેક પ્રકારની હોય, પણ જીવ એ પ્રમાણે પ્રમાદી થઈને વર્તે તો એમ થાય. યોગ્યતા તો આપણને અત્યારે એવી છે, અત્યારે પણ આપણે નાના બાળકની જેમ કૂદકા મારીએ, લટ્ટી રમીએ, ગિલ્લી દંડા રમીએ, એવી બધી જ યોગ્યતા આપણામાં પડી છે, પણ આપણે એમ કરતા નથી. એટલે યોગ્યતા છે માટે થાય છે એમ પણ નથી, થાય છે એ એના પ્રમાદને કારણે થાય છે, એ મિથ્યાત્વને કારણે થાય છે, એની મૂંઢતાને કારણે થાય છે, એનો અવળો પુરુષાર્થ છે એટલે થાય છે, એની આડોડાઈ છે એટલે થાય છે. એનો સવળો પુરુષાર્થ થાય તો એને એવા અધ્યવસાન આદિ ભાવ થાય નહીં. સવળો પુરુષાર્થ તો આત્માને લક્ષ્ય થાય, એટલે આત્માનું લક્ષ્ય થાય, સ્વરૂપમાં એ દ્રષ્ટિ કરે, સ્વરૂપ તરફ વળે, એના લક્ષ્યને એ બહારમાં રહ્યું છે ત્યાંથી અંતર તરફ ફેરવે છે, એટલે કે એના ઉપયોગની દિશાને એ પલટી નાખે. ઉપયોગ બહારમાં રમે છે, ત્યાંથી પલટીને અંદર તરફ લઈ જાય, એમ એનો પુરુષાર્થ સવળો થાય તો આવા અધ્યવસાન આદિ ભાવ થતા નથી. કેમ કે આત્માના મૂળ સ્વભાવમાં એ નથી, એટલે સ્વભાવ તરફ ઢળતા જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એમાં કોઈ આવા અધ્યવસાન આદિ ભાવો છે નહીં, એટલે નિશ્ચયથી તો એમ જ છે. પણ અહીંયા જીનવરોએ જે કહ્યું એ વ્યવહાર આખો દર્શાવ્યો છે, એ વ્યવહાર નહીંથી એમ કહેવામાં આવ્યું કે એ જીવના છે. વ્યવહાર નહીંથી એમ કેમ કહેવામાં આવ્યું કે ત્યારે એ બતાવવું છે કે એની વર્તમાન પર્યાયમાં એ ભાવ પડ્યા છે, વર્તમાન પર્યાયમાં અધ્યવસાન આદિ ભાવો થાય છે, એટલે એ રૂપે એને એટલી મલિનતા છે. જે નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધનયનો વિષય જે સ્વરૂપને દર્શાવે છે, જેને વિષય કરતા સમ્યક દર્શન થાય છે, એની અહીંયા વાત નથી. પણ એને બદલે જે પર્યાયમાં છે, જે પર્યાયમાં પડ્યું છે, વર્તમાન પર્યાયમાં જે છે એની અહીંયા વાત કરી છે. એટલે જે પર્યાયમાં છે એ બધું વ્યવહાર નયથી દર્શાવવામાં આવ્યું છે, એ વ્યવહાર નય છે. વસ્તુના સ્વરૂપને ભેદ કરીને જાણવું કે વસ્તુના સ્વરૂપને પર્યાયથી જાણવું, વસ્તુના સ્વરૂપને જે શાશ્વત નથી જે ક્ષણિક છે એને મુખ્ય કરીને જાણવું એ બધો વ્યવહાર નય છે, એ બધું વ્યવહાર નયથી જણાવવામાં આવે છે. એટલે એવું પણ હોય છે, નથી એમ નહીં, એટલે એવો વ્યવહાર નય પણ છે. અને એવા વ્યવહાર નયનું અહીંયા જ્ઞાન કરાવ્યું છે, એનું ભાન કરાવ્યું છે કે એ ભાવ બધા અધ્યવસાન આદિ ભાવ છે, તે જીવના છે. હવે જો એવું ભાન કરાવવામાં ના આવે, એવું જો ભાન કરાવવામાં ના આવે વ્યવહારથી કે એ જીવના છે એમ ભાન ન કરાવવામાં આવે, તો પછી એ એકાંતે નિશ્ચયથી તો એમ જ થયું કે જીવમાં કોઈ વિભાવ ભાવ છે નહીં, જીવમાં કોઈ રાગ નથી, જીવને કોઈ કર્મનો બંધ નથી, આશ્રવ નથી. અને પછી એને કોઈ વધારે વિશેષપણે કોઈ શુદ્ધિ વૃદ્ધિ કરવાની નથી, એટલે મોક્ષનો માર્ગ જ પછી તો રહેશે નહીં, ગુણસ્થાન પણ રહેશે નહીં. જો એમ એકાંતે માની લેવામાં આવે કે જીવના સ્વરૂપમાં આવા અધ્યવસાન આદિ ભાવો જે કર્મજન્ય છે તે ભાવો નથી, એકાંતે માની લેવામાં આવે, એટલે છે જ નહીં કાયમ માટે, એકાંતે જો એમ માની લેવામાં આવે તો શું પરિસ્થિતિ ઉભી થાય એનો વિચાર કરીએ. જીવમાં આવા અધ્યવસાન આદિ ભાવો છે જ નહીં એવું એકાંતે માની લેવામાં આવે, અનેકાંત ન કરતા એકાંતે માની લેવામાં આવે, તો દરેક જીવ શુદ્ધ જ છે, તો પછી એને શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ જ રહેતો નથી. દરેક જીવ શુદ્ધ છે એટલે એનો અર્થ એવો થયો કે એને કોઈ કર્મ છે જ નહીં, એટલે એને કોઈ એવી કર્મજનિક ઉપાધિ પણ નથી, અને એની પર્યાય જે છે એ પર્યાય જે છે એ પણ શુદ્ધ ઠરશે. જો આ અધ્યવસાન આદિ ભાવોને ન માનવામાં આવે તો પછી પર્યાય પણ શુદ્ધ થરી, તો સિદ્ધમાં અને સંસારીમાં કોઈ ફેર રહેશે નહીં. જે પોતે માને છે કે પોતાને હજી મલિનતા છે, અશુદ્ધિ છે, પોતાની પર્યાયમાં મલિનતા પડી છે, કર્મનો બંધ છે, અને એને દૂર કરીને પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરવાનું છે, અને એનો જે પુરુષાર્થ કરી રહ્યો છે અને એમાં એની જે દશા છે એ ગુણસ્થાન પ્રમાણે દર્શાવવામાં આવે છે, એની જેટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિ ઘટતી જાય છે એમ એનું ગુણસ્થાન એ સમ્યક દ્રષ્ટિ છે તો ચોથું છે, અને પછી આગળ વધે છે, અવિરતિમાંથી વિરતિ થાય છે, પાંચમું પછી છઠ્ઠું સાતમું એમ જે ગુણસ્થાન આદિ જે છે આ બધું જે છે એ પણ પછી તો રહેશે નહીં. જો એકાંતે એમ માની લેવામાં આવે કે આવા કોઈ અધ્યવસાન જીવમાં છે જ નહીં એમ એકાંત કરવામાં આવે તો પછી મોક્ષનો માર્ગ પણ રહેતો નથી, કર્મનો બંધ નથી, અધ્યવસ આશ્રવ નથી, અને પછી એ કર્મનો બંધ નથી તો પછી એને એને નિજરા કરવાની પણ જરૂર રહેતી નથી, અને નિજરા કરવી નથી તો પછી મોક્ષનો માર્ગ પણ નથી, એટલે એ બધાનો એમાં તો લોપ થઈ જાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાને કહ્યું કે ભાઈ આ રીતે નહીં, પણ જીવને એ વ્યવહારથી દર્શાવવામાં આવે છે, એટલે કે એ જીવમાં છે એની પર્યાયમાં છે, એ ક્ષણિક રૂપે છે એમ કહેવામાં આવ્યું. જિનેશ્વર ભગવાને એમ કહ્યું છે કે અધ્યવસાન આદિ ભાવો છે તે જીવના છે, એટલે કે જીવની પર્યાયમાં છે, એ બધા ભાવો શાશ્વત નથી, એ પરનું લક્ષ કરતા થતા ભાવ છે, એ જીવને અજ્ઞાન અવસ્થામાં થાય છે, એટલે એ છે જીવના, પણ એના મૂળભૂત સ્વરૂપમાં નથી, એટલે એનું મૂળભૂત સ્વરૂપ જે છે એ તો એવું ને એવું શુદ્ધ નિર્મળ જ રહે છે, જે કંઈ છે તે પર્યાયમાં છે. વર્તમાન પર્યાય એની મનુષ્યની છે કે તિર્યંચની છે કે દેવની છે કે નારકીની છે, અને એને અનુરૂપ એને જે પ્રાપ્તિ થઈ છે શરીર આદિની એ બધું કર્મને કારણે છે, અને એવા કર્મને કારણે જે ઉદય વગેરે આવે છે એ બધું એની સમીપમાં આવે છે, કર્મનો ઉદય આવે છે તો કોની સમીપમાં એ ઉદય આવે છે? મારા કર્મનો ઉદય મારી સમીપમાં આવે કે બીજાની સમીપમાં આવે? જે જીવ છે એ કર્મ એણે એવા વિભાવ ભાવને કારણે બાંધ્યા છે, એ કર્મનો ઉદય આવે છે તો એની સમીપમાં આવે છે, એ બીજાની સમીપમાં આવતો નથી. એટલે આ કર્મના ઉદય, ગુણસ્થાન એ બધું જે કંઈ છે તે બધું એ જો એમ માનવામાં આવે કે અધ્યવસાન આદિ જીવના છે જ નહીં એમ માનવામાં આવે તો એ બધાનો લોપ થઈ જાય છે, એ બધું રહેતું જ નથી. એટલે અધ્યવસાન આદિ ભાવો છે, જીવમાં છે એટલે જીવના છે, પણ એ જીવની પર્યાયમાં છે, એ ક્ષણિક છે. અને એમ માનતા કે પછી એવા ભાવને કારણે એને આશ્રવ પણ છે, આશ્રવ છે તો બંધ પણ છે, અને બંધ છે તો પછી એને એનાથી છૂટવાનું પણ છે, અને છૂટવાનું છે તો છૂટવાનો માર્ગ પણ છે, એટલે મોક્ષનો માર્ગ પણ છે. અને એવા મોક્ષ માર્ગમાં એ પુરુષાર્થ કરે છે ત્યારે ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ કરે છે, તો એ પ્રમાણે ગુણસ્થાન પણ છે. એટલે આ બધું એ વ્યવહાર છે, અને એવો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ 12મી ગાથામાં આવ્યું. એમાં 12મી ગાથામાં શુદ્ધિની વૃદ્ધિ થતા થતા જે જે દશાઓ પ્રગટ થાય છે એ બધી જાણેલી પ્રયોજનવાન છે એમ આવ્યું. પણ એ શુદ્ધિની વૃદ્ધિ કરવાનો એ માર્ગ છે એમ નથી, માર્ગમાં એમ નથી, એમ એમ વ્યવહાર કહેવામાં આવ્યો તો વ્યવહાર નહીંથી જે કંઈ જણાવવામાં આવ્યું છે એ કંઈ માર્ગ છે એમ નહીં. માર્ગ તો શું છે? તો માર્ગ તો જુદો છે. નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ જણાવવામાં આવે છે એ આશ્રવ કરો, એનો આશ્રય કરવો, અને એ જ આશ્રય કરવા લાયક છે, અને એ મોક્ષનો માર્ગ છે. વ્યવહાર નહીંથી જે જીવનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું, પર્યાય સહિત જીવનું જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું એ કંઈ આશ્રવ કરવા લાયક નથી, એ વાત નથી. માત્ર જીવની એવી પર્યાય છે એટલે એને એવા અધ્યવસાન આદિ છે, એટલી જ વાત. પણ એમ નથી કહ્યું કે એવો વ્યવહાર જે છે એ આશ્રય કરવા લાયક છે. એટલે જીવની એવી પર્યાય રૂપે જીવને જાણવો અને એવા એવી પર્યાય સહિત જીવનો આશ્રય કરવો એમ નથી કહ્યું. જીવના કેવા સ્વરૂપનો આશ્રય કરવાનું કહ્યું છે એ તો નિશ્ચય નહીંથી જે બતાવ્યું એવું જ. જીવનું કેવું સ્વરૂપ જે છે કે જેનો આશ્રય કરવાથી શુદ્ધિની વૃદ્ધિ થાય અને મુક્તિની પ્રાપ્તિ થાય, તો એમાં તો એમ કહ્યું કે નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વરૂપનો આશ્રય કરવો. આશ્રય કરવો એટલે શું? આશ્રય કરવો એટલે એ તરફ ઢળી જવું. શુદ્ધ જેવું સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપ જે છે એ શુદ્ધ સ્વરૂપ તરફ વર્તમાન પર્યાયને લઈ જવી. વર્તમાન પર્યાય કેવી છે? વર્તમાન પર્યાય રાગ સહિત છે. વર્તમાન પર્યાયમાં એને શું છે? પરનું લક્ષ છે એટલે રાગ છે. તો એ પરનું લક્ષ છોડીને એ પર્યાયને પોતાના શુદ્ધ નિજ સ્વરૂપ તરફ લઈ જવી, એનું નામ એ સ્વરૂપનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે. એટલે એવો સ્વરૂપનો આશ્રય કરતા મોક્ષ માર્ગ છે એમ નથી કહ્યું કે વ્યવહારથી જેવું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું, વ્યવહાર નય દ્વારા જે બતાવવામાં આવ્યું કે જીવના અધ્યવસાન છે, એવા અધ્યવસાન સહિત પર્યાય સહિત જીવનો આશ્રય કરવો એમ નથી કહ્યું. એટલે વ્યવહાર નય દર્શાવ્યો છે, પણ એમ નથી કહ્યું કે વ્યવહાર નય છે એ મોક્ષનો માર્ગ છે એમ નથી કહ્યું. ત્યાં ફેર છે. આ વાતને અહીંયા બહુ સ્પષ્ટતા કરી અને સમજાવી છે. તો આટલી વાત સમજાયા પછીથી આપણે હવે ટીકા લઈએ. કેમ કે આ ગાથા થોડીક અટપટી છે. ગુરુદેવે પણ વારંવાર કહ્યું છે, 18મી વખતના પ્રવચનમાં પણ કહ્યું છે, 19મી વખતના પ્રવચનોમાં પણ કહ્યું છે કે ગાથા જરા અટપટી છે. અટપટી એટલામાં છે તે છે કે વ્યવહાર નહીંથી આ જે દર્શાવવામાં આવ્યું છે એ શા માટે વ્યવહાર નહીંથી એમ દર્શાવવામાં આવ્યું એના કારણો ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને દર્શાવ્યા છે. એટલે એ ટીકા જે છે એને સમજવામાં ધ્યાન રાખીને સમજવી એમ ગુરુદેવે ખાસ કહ્યું છે. તો આપણે હવે ટીકા લઈએ. ટીકામાં કહે છે કે આ બધાએ અદ્રશાન આદિ ભાવો જીવને છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવોએ કહ્યું છે તે વ્યવહાર નયને પણ દર્શાવ્યો છે. તે કઈ રીતે દર્શાવ્યો છે? તો કે જો કે વ્યવહારને અભૂતાર્થ છે તો પણ વ્યવહાર નયને પણ દર્શાવ્યો છે. આ બધાએ અદ્વસાન આદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવોએ કહ્યું છે તે વ્યવહાર નયને દર્શાવ્યો છે. એટલે વ્યવહાર નયને પણ દર્શાવ્યો છે, એટલે પહેલા નિશ્ચય નયને તો દર્શાવ્યો જ છે, પણ આ વ્યવહાર નયને પણ અહીંયા દર્શાવ્યો છે. મૂળ ગાથામાં પણ એમ જ છે કે વ્યવહાર એ દર્શાવ્યો જીનવર્તણા ઉપદેશમાં આ સર્વ અદ્વસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા એવો એ વ્યવહાર જીનવર્તના ઉપદેશમાં દર્શાવવામાં આવ્યો છે. પણ એને આશ્રય એનો કરવો એમ ક્યાં કહ્યું છે? એ મોક્ષનો માર્ગ છે એમ ક્યાં કહ્યું છે? તો પછી શા માટે દર્શાવ્યો છે એ વાત હવે અહીંયા સમજાવી છે. એ ન દર્શાવ્યો હોત તો ચાલત નહીં, એ દર્શાવવાની શું જરૂર? પેલા જેમ કહ્યું એમ જીવના એ ભાવ છે જ નહીં એમ જ દર્શાવી દીધું, તો પછી આમાં એમ જ દર્શાવી દેવું તું કે જીવના જ છે? ના, એમ એકાંત કરવામાં આવ્યું નથી. બે માંથી એક પણ રીતે એકાંત કરવામાં નથી આવ્યું. નિશ્ચય નહીંથી જે દર્શાવવામાં આવ્યું છે, જીવનું શુદ્ધ સ્વરૂપ જે દર્શાવવામાં આવ્યું છે એ નિશ્ચય નહીંથી દર્શાવવામાં આવ્યું છે, અને એ એકાંતે નથી લેવાનું. પણ સાથે અહીંયા વ્યવહારની વાત પણ લેવામાં આવી. શું વ્યવહારની વાત લેવામાં આવી? કે એ બધાએ અધ્યવસાન આદિ ભાવો એ જીવ છે, જીવરૂપ છે, એટલે કે જીવની પર્યાયમાં છે, અને એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે કે આ વ્યવહારને પણ દર્શાવ્યો. કારણ કે શા માટે દર્શાવ્યો છે એની પહેલા એક બીજી વાત પણ કહી, જો કે વ્યવહારને અભૂતાર્થ છે તો પણ આ વ્યવહારને દર્શાવ્યો છે. જો વ્યવહારને અભૂતાર્થ 11મી ગાથામાં કહ્યો, આપણે ફરીથી 11મી ગાથાનો જરાક વિચાર કરીએ તો જે ભૂતાર્થ જે છે, ભૂતાર્થ છે તે જ આશ્રય કરવા લાયક છે, તે જ સત્યાર્થ છે, તે નિશ્ચયાર્થ છે, અને વ્યવહારનય છે તે બધો જુઠ્ઠો છે તેમ ત્યાં 11મી ગાથામાં બતાવવામાં આવ્યું. વ્યવહારનય છે તે આશ્રય કરવા લાયક નથી, વ્યવહારનય છે તે વસ્તુને જેમ છે તેમ જણાવનારો નથી, પણ એક વસ્તુની ઉપર બીજી વસ્તુનો આરોપ કરીને દર્શાવનારો છે. આ બધી વાત આપણે 11મી ગાથામાં સમજ્યા. એટલે ત્યાં જે ભૂતાર્થ શું છે? તો કે જે પહેલેથી જ છે, જે સત્ય છે, જે ક્યારેય બદલાયું નથી, જે સતત એમ ને એમ છે, જેને કોઈની અપેક્ષા પણ નથી, એ પોતે પોતાના કારણે એમ જ રહે છે, એ ભૂતાર્થ છે, એ અનાદિનું છે. જ્યારે અભૂતાર્થ શું છે? તો કે આ પર્યાય છે તે અભૂતાર્થ છે, જે શાશ્વત નથી, જે ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે, ભેદ કરીને કહેવામાં આવ્યું છે બધું, એ બધું અભૂતાર્થ છે. અને એવા અભૂતાર્થનો આશ્રય નહીં કરતા જે ભૂતાર્થ છે એનો આશ્રય કરવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે એ વાત 11મી ગાથામાં કરવામાં આવી. એટલે અહીંયા આ વાક્ય વચમાં મૂક્યું કે જો કે વ્યવહારને અભૂતાર્થ છે તો પણ, એટલે વ્યવહારને અભૂતાર્થ છે તો પણ વ્યવહાર નયને પણ અહીંયા દર્શાવ્યો છે. કારણ શું એવું કરવાનું? કારણ કે જેમ મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ જણાવે છે, તેમ વ્યવહારને વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી એ અગાઉ ગાથા આવી ગઈ કે વ્યવહાર શા માટે એવો વ્યવહાર છે એની ગાથા આવી ગઈ. તો કે એમાં અનાર્યને એની અનાર્ય ભાષામાં સમજાવાય, એ સિવાય સમજાવી ન શકાય, એટલા માટે એ અનાર્ય ભાષામાં એને સમજાવીએ છીએ તો એ સમજે છે. એ રીતે અહીંયા પણ એ વાત લીધી. અહીંયા અનાર્યને બદલે શબ્દ મ્લેચ્છ ભાષા લીધા છે ટીકામાં, ત્યાં પણ એમ જ છે. મૂળ ગાથામાં અનાર્ય શબ્દ છે, એટલે કુનકુંદાચાર્ય ભગવાનની ગાથામાં અનાર્ય શબ્દ છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગાથામાં મ્લેચ્છલે કહેવામાં આવે છે. એને માટે ગુરુદેવે એમ કહ્યું કે એટલો ઉતરતો કાળ થયો એટલે પછી પહેલા અનાર્ય અને પછી મ્લેચ્છ શબ્દ આપવામાં આવ્યો. કેમ કે અમૃતચંદ્રાચાર્ય ભગવાન 1000 વર્ષ પછીથી, કુંદકુંદાચાર્ય પછીથી 1000 વર્ષ પછી થયા, તો એમને અહીંયા કહ્યું કે એ કારણ કે જેમ મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ સમજાવે જણાવે છે, એને જણાવવું હોય તો મ્લેચ્છ ભાષામાં જણાવી શકાય છે, તેવી રીતે આ વ્યવહાર ન છે એ વ્યવહારી જનોને પરમાર્થનો કહેનાર છે. વ્યવહાર નહીં એ કહે છે પરમાર્થને, પણ એ વ્યવહાર દ્વારા એ પરમાર્થને કહેવામાં આવે છે. કેમ કે એ સિવાય વ્યવહારી જનો સમજી શકે નહીં, એટલા માટે એ વ્યવહાર નહીં દ્વારા વ્યવહારી જનોને પરમાર્થ કહેવામાં આવે છે. એટલે વ્યવહાર નહીં એ પરમાર્થનો કહેનારો છે. વ્યવહાર નહીં છે એ પરમાર્થનો કહેનારો છે. એ પરમાર્થ પ્રગટ કરનારો નથી, પણ એ પરમાર્થનો કહેનારો છે. તેથી અપરમાર્થભૂત હોવા છતાં પણ ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારને દર્શાવવો ન્યાય સંગત જ છે. એટલે એવા વ્યવહારને દ્વારા આ પરમાર્થને કહેવામાં આવે છે. તેથી એ વ્યવહારને પોતે એ અભૂતાર્થ છે, એટલે કે અપરમાર્થભૂત છે, છતાં પણ એને ન્યાયસંગત માન્યો. વ્યવહાર નય જે છે એને ન્યાયસંગત માનવામાં આવ્યો. એ વ્યવહાર નય કેમ? તો કે ધર્મની ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે. હવે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવી એટલે શું? એટલે એમ નથી એનો અર્થ થતો કે વ્યવહાર દ્વારા બધા ધર્મ તીર્થની સ્થાપના થાય છે, એમ નથી એનો અર્થ થતો. ધર્મતીર્થની પ્રવૃત્તિ દ્વારા જણાવવું એ છે કે ગુણસ્થાનના જે ભેદ જે છે એ દર્શાવવા માટે. ગુણસ્થાનના ભેદ છે એ તીર્થ છે. એક પાંચમું ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન, એ રીતે જોવા જઈએ તો જેમ જેમ જે જીવની ઉત્કૃષ્ટ દશા થતી જાય છે એ ધર્મતીર્થ. હવે એ ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે થઈને, એ પ્રવૃત્તિ આ પ્રકારે છે, ચોથે આવી છે, પાંચમે આમ છે, છઠ્ઠા ગુણસ્થાને, સાતમા ગુણસ્થાને આમ છે, એ બધું જે છે એ ધર્મતીર્થની પ્રવૃત્તિ. હવે એવી ધર્મતીર્થની પ્રવૃત્તિ જે છે એને દર્શાવવા માટે આ વ્યવહારના દ્વારા જે દર્શાવી શકાય કે એને અત્યારે હજી આટલી આટલી રીતે કર્મની ઉપાધિ છે, આટલી કર્મની ઉપાધિ ગઈ છે. જેમ કે આપણે કહીએ છીએ કે આટલા કસાય ગયા છે ને આટલા રહ્યા છે, ચોથે ગુણસ્થાને આપણે એમ કહીએ છીએ કે અનંતાનુબંધી કસાય જાય છે અને એની ચોકડી જાય છે, પાંચમે ગુણસ્થાને આપણે એમ કહીએ છીએ કે અપ્રત્યાખ્યાના વર્ણની કસાય એની ચોકડી એટલે બે કસાય જાય છે, પછી છઠ્ઠે સાતમે ગુણસ્થાને આપણે એમ કહીએ છીએ કે એને ત્રણ કસાય જાય છે. એટલે એ જે બતાવ્યું એ દ્વારા આપણે શું બતાવી રહ્યા છીએ કે કસાય છે એવા રાગ છે તો બતાવી શકાય ને. એ હોય જ નહીં, એ આત્મામાં હોય જ નહીં તો પછી એ જાય છે કે નથી જતા એનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. તો પછી કોઈ એક પછી એક ગુણસ્થાનની જુદી 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 ચડતી અવસ્થા જે છે એ પણ સિદ્ધ થતી નથી, એટલે એ પ્રવૃત્તિ પછી કઈ રહેતી જ નથી. જો એવા રાગ ને દ્વેષ ને કસાય ને એવા બધા ભાવ જીવમાં છે જ નહીં તો એ પછી રહેતું જ નથી. એટલે એ બધું છે એને જણાવવા માટે એ વ્યવહાર દ્વારા જણાવી શકાય છે, વ્યવહાર નહીં દ્વારા જણાવી શકાય છે. કેમ કે વ્યવહાર નહીં નો એ વિષય છે, વ્યવહાર નહીં નો એ વિષય છે. એ પર્યાય એ વખતની પર્યાય કેવી છે એ વ્યવહાર નહીં નો વિષય છે. જીવની વર્તમાન પર્યાય એ વ્યવહાર નહીં નો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય જે છે એ નિશ્ચય નહીં નો વિષય છે. શુદ્ધ આત્મ સ્વરૂપ જે છે, સિદ્ધ સમાન જે આપણે કહીએ છીએ, એ નિશ્ચય નહીં નો વિષય છે. એ શુદ્ધ નહીં દર્શાવે છે, એ નિશ્ચય નહીં નો વિષય છે. પણ વર્તમાન જીવ પર્યાય એ વ્યવહાર નહીં નો વિષય છે. એટલે વર્તમાન પર્યાય અને પછી જેમ જેમ એ મોક્ષ માર્ગમાં છે અને શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને એમ એ ધર્મમાં છે તો એને દર્શાવનાર, એટલે એવી ધર્મતીર્થની પ્રવૃત્તિને દર્શાવનારો આ વ્યવહાર નહીં છે. એટલે એ વ્યવહાર નહીં કંઈ ખોટો છે એમ નહીં, ન્યાય સંગત જ છે. એ કોઈ અન્યાય નથી, ખોટી વસ્તુ નથી, અથવા તો કઈ છે જ નહીં એમ નથી, એ ન્યાય સંગત જ છે. બીજી વાત આગળ કહે છે, પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો પરમાર્થે એટલે કે પરમાર્થ નયે શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, શરીરથી જીવને જુદો દર્શાવવામાં આવે છે, શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી એટલે શરીર અને જીવ ભિન્ન છે એવું પરમાર્થે દર્શાવવામાં આવે છે. શું કહે છે કે પરમાર્થથી, પરમાર્થ નયે શરીર અને જીવ બંનેને જુદા દર્શાવવામાં આવે છે, શરીરથી જીવ જુદો છે ભિન્ન છે એમ દર્શાવવામાં આવતું હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસા થતી નથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે, તેમ ત્રસ સ્થાવર જીવોનું નિસંકપણે મર્દન એટલે ઘાત કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે. જો એવું દર્શાવવામાં નહીં આવે, વ્યવહાર નહીંથી જે કહેવામાં આવ્યું છે એવું જો કહેવામાં ના આવે તો પછી શું થાય? કહે છે કે પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો શું થાય? તો કે જે પરમાર્થથી આપણે લઈએ છીએ ને કે શરીર ને જીવ જુદા જ છે એમ લઈએ, તો જેમ પેલી ભસ્મને મસળવામાં હિંસા નથી થતી તેવી રીતે એ ત્રસ અને સ્થાવર જીવો જે છે, એ ત્રસ સ્થાવર જીવો એ જે શરીર સાથે રહેલા છે એના ઘાતમાં પણ પછી હિંસાનો અભાવ ઠરશે, પછી એમાં ક્યાં હિંસા છે એમ જ થઈ જશે. કેમ કે જીવ ને શરીર તો જુદા છે તો પછી ક્યાં હિંસા રહી? એટલે કેમ જો માનવામાં આવશે, એકાંતે જો એમ માની લેવામાં આવે પરમાર્થથી જે કહેવામાં આવ્યું એ શરીરથી જીવ ભિન્ન છે એને એકાંતે જો લેવામાં આવે તો પછી ત્રસ સ્થાવર જીવોનું નિસંકપણે મર્દન એટલે એનો ઘાત કરવામાં પણ હિંસાનો ભાવ ઠરશે, અને હિંસા ન થાય એવા ત્રસ સ્થાવર જીવોનો ઘાતમાં જો હિંસા નથી થતી એમ જો ઠરે તો પછી આશ્રવ પણ ન થાય અને બંધ પણ ન થાય, તેથી તો બંધનો જ અભાવ ઠરશે, કર્મ બંધ થશે નહીં. વળી પરમાર્થ દ્વારા રાગ દ્વેષ મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, શું પરમાર્થ દ્વારા શું જણાવવામાં આવે છે? બીજું કે રાગ દ્વેષ મોહ એ બધાથી જીવ ભિન્ન દર્શાવવામાં આવે છે, અને એમ દર્શાવવામાં આવતો હોવાથી રાગી દ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો એ વાત પછી રહેશે જ નહીં. શું પરમાર્થે આપણે એમ જે કહીએ છીએ કે રાગ દ્વેષ મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવે છે એમ, અને એમ દર્શાવવામાં આવે પરમાર્થથી તો પછી જીવને રાગ નથી દ્વેષ નથી મોહ નથી એને એકાંતે જ લઈ લેવામાં આવે, એને છે જ નહીં એકાંતે લઈ લેવામાં આવે, એટલે કે એની પર્યાયમાં એ રાગ દ્વેષ મોહ જે પડ્યા છે એને ગણવામાં જ ના આવે, પર્યાયનું લક્ષ્ય જ ન કરવામાં આવે, પર્યાયને માનવામાં જ ના આવે, પર્યાયને ઉડાડી દેવામાં આવે તો પછી એ જીવને રાગ દ્વેષ મોહ કંઈ છે જ નહીં, તો પછી એ છે નહીં તો આશ્રવ પણ નથી, અને આશ્રવ પણ નથી અને બંધ પણ નથી, અને પછી એને રાગ દ્વેષ મોહ કંઈ છે જ નહીં, તો પછી એને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય પણ કરવાનું રહેશે નહીં, એટલે બંધાયેલો પણ નથી અને બંધાયો નથી તેને છોડાવવાનો પણ નથી, એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે, એટલે પછી મોક્ષ માર્ગ ગ્રહણ કરવાની કોઈ વાત જ રહેશે નહીં, મોક્ષ માર્ગ જ પછી રહેશે નહીં, અને તેથી મોક્ષનો જ અભાવ થશે. એટલે બે વસ્તુ અહીંયા દર્શાવી, પહેલી વાત દર્શાવી અને એમ કહ્યું કે એ વ્યવહારથી જે કથન કરવામાં આવ્યું છે એ ન્યાય સંગત છે, કેમ કે એ દ્વારા એ ગુણસ્થાન વગેરે જે છે એ દર્શાવી શકાય છે, અને એમ સ્વરૂપ એમ જ જગતમાં જીવોની સ્થિતિ છે, પર્યાય પ્રમાણે એનું શુદ્ધિની વૃદ્ધિ થાય છે એવું સ્વરૂપ છે જગતનું. અને બીજી વાત સાથે એ લીધી કે જો એને એકાંતે તમે એમ લઈ લો પરમાર્થથી જે કહેવામાં આવ્યું કે એના મૂળ સ્વરૂપમાં રાગ દ્વેષ નથી એટલે અને એમ એકાંતે લઈ લો અને પછી જીવને રાગી દ્વેષી મોહી ન ઠરાવો તો પછી એને કોઈ બંધ નથી, અને બંધ નથી તો પછી એને બંધથી છોડાવવાનું પણ નથી. એટલે મોક્ષની પછી વાત જ રહેતી નથી, મોક્ષનો ઉપાય કરવાનું પણ રહેશે નહીં. એટલે એનો અર્થ એ થયો કે વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે એ ન્યાય સંગત છે, અને એ વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે એ જીવને જાણવા લાયક છે. જે 12મી ગાથામાં કહેવામાં આવ્યું એ પ્રમાણે કે જીવને એની પર્યાય જાણવી જરૂરી છે. આખો વ્યવહાર જે છે તે જાણવા લાયક છે, આદરવા લાયકની વાત નથી. એ આદરવા લાયક છે કે એ મોક્ષનો માર્ગ છે એમ નહીં, પણ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આદરેલો નહીં, આશ્રય કરેલો નહીં. આશ્રય તો નિશ્ચય નહીંથી જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું, જે દ્રષ્ટિનો વિષય છે એનો આશ્રય કરતા, કે ધ્રુવ ત્રિકાળી નાયક એનું લક્ષ કરતા ધર્મ પ્રગટે છે અને શુદ્ધ પર્યાય થાય છે. પણ અત્યારે વર્તમાનમાં પર્યાય નલીન છે, અત્યારે કર્મ સહિત છે, અત્યારે કર્મની ઉપાધિ છે, અત્યારે અધ્યવસાન છે. આ બધું જીવની પર્યાયમાં છે, ભલે ક્ષણિક છે પણ છતાંય છે. અત્યારે છે, પાછું બદલાય છે, પાછું છે, પાછું નથી, પાછું છે, એ ચાલ્યા કરે છે. એ કર્મના ઉદયો આવે છે, ખરી જાય છે, પાછા નવા કર્મ બંધાય છે, એ બધું ચાલ્યા કરે છે. તો એની પર્યાયમાં તો એ બધું પડ્યું જ છે, એ પર્યાયમાં એને એ બધું પડ્યું છે, ને એ પર્યાયમાં એ પડ્યું છે એનાથી એને મુક્ત થવાનું છે, એટલે એને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. એવો એ મોક્ષ માર્ગ એને પ્રાપ્ત કરવાનો છે. એ વાત આ પોતાની સ્થિતિ પર્યાયને, પોતાની પર્યાયને જાણશે તો રહેશે. જો પોતાની પર્યાયને એ એમ નહીં જાણે અને માત્ર શુદ્ધ સ્વરૂપ છે બસ એટલી જ વાતને એકાંતે લઈને બેસી જશે તો પછી એને કંઈ કરવાપણું રહેશે નહીં. નિશ્ચય આભાસી થઈ જશે, હું તો શુદ્ધ જ છું, પતી ગઈ વાત, મારે કંઈ કરવાનું છે જ નહીં. એટલે કોઈ મોક્ષ માર્ગ જ નથી, કંઈ એને પુરુષાર્થ જ રહેતો નથી, આ વાત બની જાય છે. પણ એમ તો નથી. એટલે છે અને નથી બંને વસ્તુનો આપણે સ્વીકાર કરવાનો છે. બંને વસ્તુ ભગવાને કહી છે. પહેલા એમ કહ્યું કે અધ્યવસાન આદિ જે કંઈ ભાવ જે છે તે જીવના નથી, જીવમાં નથી, જીવના સ્વરૂપમાં નથી. અને ત્યાં જે શબ્દ મૂક્યા છે એ પણ સંસ્કૃતમાં જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે બહુ શબ્દ મૂક્યા છે કે એ જ્ઞપ્તિ તરીકે મૂક્યા છે. અને અહીંયા જે કહેવામાં આવ્યું, જે વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું, એ પ્રજ્ઞપ્તે એમ શબ્દ મૂક્યા છે. એમાં અહીંયા એ પ્રજ્ઞપ્તે એમ શબ્દ સંસ્કૃતમાં જે મૂકવામાં આવે છે એમાં એ પ્રજ્ઞપ્તે શબ્દ મૂકવામાં આવ્યો છે. પેલામાં જ્ઞપ્તિ, એટલે જ્ઞપ્તિ જે કઈને કહેવામાં આવ્યું છે એ તો નિશ્ચયથી છે. એટલે જ્ઞપ્તિ એ વચન છે, એ તો ભગવાનનું વચન છે, એ તો એમ છે જ, એ નથી એની વાત જ નથી, એ તો એમ જ છે. શુદ્ધ સ્વરૂપની અંદર કોઈ એવા વિભાવ ભાવ, વિકારી ભાવ, અધ્યવસાન, કર્મ, કર્મજનિક ઉપાધિ, આ બધી પર્યાયો, મનુષ્યની પર્યાય ને આ બધી પર્યાયો, એ બધી કોઈ પર્યાય જીવના મૂળ સ્વરૂપમાં તો છે જ નહીં, એ છે જ નહીં. પણ વ્યવહારથી એમ કહેવામાં આવે છે એટલે એ પર્યાયમાં છે એટલા માટે. એટલે જો મૂળ અહીંયા ગાથાની નીચે અહીંયા જે સંસ્કૃત ટીકા આપી છે એમાં છેલ્લો શબ્દ લખ્યો છે અહીંયા સકલ જ્ઞેય પ્રજ્ઞપ્તમ. પ્રજ્ઞપ્તમ એટલે એ કહેવા માત્ર છે. એનો પ્રજ્ઞપ્તમનો અર્થ ગુરુદેવે બહુ એના ઉપર ચર્ચા કરી છે. એ વખતે સભામાં પંડિતો બધા હાજર હતા અને એની સામે એ ચર્ચા કરી છે કે પ્રજ્ઞપ્તમ લેવામાં આવ્યું છે એટલે કે એ કહેવા માત્ર છે. શું કહેવા માત્ર છે? કે આ અધ્યવસાન આદિ જીવના છે એ કહેવા માત્ર છે, એટલે કે પર્યાયમાં છે એટલે એ જણાવવામાં આવે. મૂળ સ્વરૂપમાં હોત તો પાછી મુશ્કેલી થાત. મૂળ સ્વરૂપમાં હોય તો પછી જાય જ નહીં, તો શુદ્ધ અવસ્થા જ પ્રગટ ન થાય. એટલે બંને વ્યવહારને અને નિશ્ચયને જેમ છે તેમ સમજવાના છે, એટલા માટે આ ગાથાને અટપટી થઈ. અહીંયા બંને નયના કથનને જેમ છે તેમ સમજવાનું છે કે ભાઈ નિશ્ચયથી જેવું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ જે છે એ તો છે, જો એમ ન રાખીએ અને એની અંદર જો આપણે બધા અધ્યવસાન આદિ ભાવોને મૂકી દઈએ તો પછી એવું શુદ્ધ સ્વરૂપ રહે જ નહીં, તો પછી શુદ્ધ સ્વરૂપ ક્યાંથી પ્રગટ થાય? એટલે એમ તો છે જ નહીં. એટલે એ તો જ્ઞપ્તિ ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે અને એમ જ છે કે જીવનું સ્વરૂપ જે છે ધ્રુવ જે બદલાતું નથી એ તો માત્ર સિદ્ધ સમાન નાયક શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, એમાં કોઈ ફેર છે જ નહીં, એટલે એમાં કોઈ વાતમાં કોઈ ફેર છે જ નહીં. પણ એને એકાંતે લેવાય નહીં, એ તો શુદ્ધ સ્વરૂપ જે છે એ મૂળભૂત દ્રવ્યની વાત કરી. પણ પર્યાય છે ને સાથે, તો પર્યાયમાં શું છે? તો કે પર્યાયમાં વિવિધતા છે, પર્યાયમાં જુદા જુદાપણું છે, એ જે ગુણસ્થાને છે તે પ્રમાણે છે. એટલે એવો પર્યાયનો સ્વીકાર કરાવવો છે, એવો પર્યાયનો સ્વીકાર કરાવવો છે. માટે એમ કહ્યું કે એ જીવના છે, અધ્યવસાન આદિ જે બધા ભાવ છે એ જીવના છે, એટલે વ્યવહારથી કહેવામાં આવ્યું. અને એવી રીતે એ વ્યવહાર નય દ્વારા જે કહેવામાં આવ્યું છે, વ્યવહાર નયનો વિષય છે, એ જાણવો જોઈએ. અને જાણ્યા વિના પોતાની પર્યાય કેવી છે અને પોતે કેવો પુરુષાર્થ કરવાનો છે એ ખ્યાલ નહીં આવે. બારમી ગાથામાં વાત એ જ કરીને કે સોનાને તમે શુદ્ધ કરવા બેઠા છો જ્યારે, તો એ માટી સહિત જે ઓર નીકળી છે એને તમે ગરમ કરો છો, ગરમ કરો છો, ગરમ કરો છો, અને એક બાજુ એ શુદ્ધ થતું જાય છે, શુદ્ધ થતું જાય છે, રંગ બદલાતો જાય છે. તો ક્યાં સુધી તમારે એને શુદ્ધ કરવાનું છે એનો ખ્યાલ કેવી રીતે આવે? ક્યાં સુધી ગરમ કરવાનું છે અને ક્યારે એ શુદ્ધ થાય છે એનો ખ્યાલ કેવી રીતે આવે? તો કે તમે એની જુદી જુદી અવસ્થાઓને જાણો કે ના, હજી આમાં મલિનતા છે, હવે મલિનતા ઓછી થઈ, હજી છે, હજી એનો રંગ, એ જ્યારે પૂરેપૂરો એ પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધીની બધી જ અવસ્થાઓ તમે જાણો છો, તો તમને એ પુરુષાર્થનો ખ્યાલ આવશે કે આટલો વખત ગરમ કરવું. એવી રીતે તમે તમારી પર્યાયને જો જાણો છો કે મારી પર્યાયમાં આટલી મલિનતા છે, તો તમને તમારા પુરુષાર્થની દિશાનો ખ્યાલ આવશે, તમારી શુદ્ધિની વૃદ્ધિ કેટલી છે, કેમ છે એનો ખ્યાલ આવશે. પણ તમે જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે દ્રવ્ય છે એનું મારું છે એમ વર્તમાન પર્યાયમાં ન હોવા છતાં એમ જો માનીને બેસી ગયા તો શું થશે? તો એ એકાંતે તમે લીધું અને એને લીધે થઈ અને એવા નિશ્ચયને એકાંતે એ રીતે તમે લેશો, તો પછી તમારો પુરુષાર્થ જ અટકી જશે, નિશ્ચય આભાસી થવાશે. એટલે નિશ્ચય નય છે એ આદરણીય છે, આશ્રવ કરવા લાયક છે, એ મોક્ષનો માર્ગ છે. અને નિશ્ચય નય છે એના દ્વારા જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે એ શ્રદ્ધા છે, એ વિશ્વાસ છે, અને એમ જ એવું સ્વરૂપ પ્રગટ કરી શકાય છે કે પુરવાર થયું છે, એ ભગવાને પુરવાર કર્યું છે, કેવળ ભગવાનોએ એવું સ્વરૂપ પ્રગટ થાય છે, પ્રગટ કરી શકાય છે, એ એમને પુરવાર કર્યું છે અને આપણને જણાવ્યું છે. હવે આ વાતની સાથે બીજી વાત એ લેવાની કે વર્તમાન પર્યાય મારી કેવી છે. તો મારી વર્તમાન પર્યાયમાં તો હજી આ રીતે અશુદ્ધિથી મલિનતા વ્યાપી રહી છે, અને એવી અશુદ્ધિની મલિનતા એને હું દૂર કરી શકું એવો છું ને એને મારે દૂર કરવાની છે. એટલે એ મલિનતા મારી છે તો મારે જ એનો દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે, બીજા કોઈ મલિનતા મારી દૂર કરી આપે એમ બને નહીં. એ જીવની મલિનતા છે, એટલે ત્રીજી વ્યક્તિ આવીને કોઈ તમને કંઈ કરી આપે એમ બનશે નહીં. ત્રીજી એટલે એનું બીજું કોઈ સાધન આવી અને મલિનતાને દૂર કરી શકે એમ બને નહીં. ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ ત્યાંથી કંઈક એવું કંઈક કરી આપે એટલે મલિનતા દૂર થઈ જાય એમ નહીં. કેમ કે એ મલિનતા જીવની એટલે મારી છે, એ મલિનતા મારામાં છે તો એ દૂર કરનારો કોણ હોય બીજો? એ હું જ કરી શકું, બીજો કોઈ એને કરી શકે નહીં. એટલે પુરુષાર્થ મારો હોવો જોઈએ, એ વાત પણ આમાંથી આપણને સિદ્ધ થાય છે. આ ગાથા આખી બહુ સરસ રીતે સમજવા જેવી છે, બહુ વિચાર કરવા જેવો છે, એટલે પછી ક્યાંય ગૂંચવાળા રહે નહીં. દરેક જુદી જુદી જગ્યાએ જુદી જુદી અપેક્ષાઓ જે છે એ બધી અપેક્ષાઓને અહીંયા આપણે ભેગી કરી સાથે એક સાથે સમજીશું તો આ ગાથા બહુ સરસ રીતે સ્પષ્ટ થઈ જશે. બાકી તો સમયસર માત્ર વાંચી જઈએ એનો કોઈ અર્થ નથી, સમય વધારે જશે પ્રભુ, પણ આપણે જેટલું બને એટલું આપણે સ્પષ્ટ કરીએ. અને એક વખત આપણને થોડી સ્પષ્ટતા થઈ જાય છે પછી જ્યારે ગુરુદેવનું પ્રવચન સાંભળીશું તો એમાં જે ભાવ ભરેલા છે એ ભાવનું ભાષણ થશે. એ સિવાય તો બીજો કોઈ રસ્તો નથી પ્રભુ. દ્રવ્યાનુયોગનો ઉત્તમ ગ્રંથ છે, એને કોઈ બીજા શોર્ટકટથી આપણે એનો લાભ મેળવી શકીએ અને દ્રવ્યાનુયોગ પ્રગટ કરી શકીએ એમ બને નહીં. એટલે ચિંતા ના કરવી, શોર્ટકટની ચિંતા બિલકુલ ના કરવી, ક્યારે પૂરું થશે એવો વિચાર ના કરવો. રોજ રોજ બધી જ ગાથા જે છે એ એવી જ ગાથા છે કે એ ગાથામાં જે ભાવ ભરેલા છે એને આપણે પહેલા સમજી લઈએ અને પછી એ ભાવનું ભાષણ કરવા માટે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ, એટલે એવા ભાવો પ્રગટ થશે. ને એક દિવસ એવો આવશે કે સમયસર પૂરું થતા પહેલા, જેમ પહેલા અગાઉ કહ્યું ને શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કે 6 મહિના તો પુરુષાર્થ કરતું તારા આત્મામાં જવાનો, એમ 6 મહિનામાં કે 8 મહિનામાં ગમે ત્યારે એ સમ્યક દર્શન જરૂર થશે, એ જરૂર થશે. એટલે અહીંયા આપણે જે સમજીએ છીએ એમાં ભલે થોડો સમય વધારે જાય, પણ શાંતિથી સમજવું, ન સમજણ પડે તો આપણે ચર્ચા પણ કરીએ, અને પછી ગુરુદેવનું પ્રવચન જરૂરથી સાંભળીએ, એ તો મુખ્ય વસ્તુ છે. હવે અહીંયા આગળ વાત કરે છે, ભાવાર્થની અંદર, કે પરમાર્થ, ભાવાર્થમાં કહે છે કે પરમાર્થ નહી તો જીવને શરીર તથા રાગ દ્વેષ મોહથી ભિન્ન કહે છે. જીવને શરીરથી અને રાગ દ્વેષ મોહ બધાથી ભિન્ન કહેવા વાળો જે નય છે એ પરમાર્થ છે, અથવા તો નિશ્ચય નય છે. પરમાર્થથી તો એમ છે, બરાબર છે. જો તેનો એકાંત કરવામાં આવે, એકાંત કરવામાં આવે એ એમ જ છે, તો શરીર તથા રાગ દ્વેષ મોહ પૂતગલમય ઠરે, અને તો પછી પૂતગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગ દ્વેષ મોહથી બંધ થતો નથી. આમ પરમાર્થથી જે સંસાર અને મોક્ષ બંનેનો અભાવ કયો છે તે જ એકાંતે ઠરશે, પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ એવું એકાંતરૂપ નથી, માત્ર એકાંતે એને માની લેવામાં આવે અને વ્યવહારથી જે વાત કરવામાં આવી છે એને ન માનવામાં આવે અને એમ જ લઈ લેવામાં આવે કે આ જીવ અને શરીર અને રાગ દ્વેષ, કે જીવથી શરીર અને રાગ દ્વેષ બધા જુદા જ છે, ભિન્ન જ છે, તો પછી જે કંઈ છતાંયના જીવની હિંસા આદિ થાય છે એ પછી એ હિંસા જ રહેશે નહીં અને કોઈ આશ્રવ કે બંધ થશે નહીં, એને ઘાતવાથી હિંસા થતી નથી અને પછી તો રાગ દ્વેષ મોહથી કોઈ બંધ પણ થતા નથી એમ થઈ જશે, અને પછી એવું થતું નથી તો પછી મોક્ષ અને સંસાર એવી બે જુદી અવસ્થા પણ રહેશે નહીં, સંસાર દશા અને મોક્ષની દશા એમ પણ રહેશે નહીં, એટલે બંનેનો અભાવ થશે, પછી મોક્ષનો કોઈ માર્ગ છે એની પણ જરૂર રહેશે નહીં. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુ રૂપ જ છે, માટે વ્યવહાર નયનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે. આ રીતે સ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્વ છે. સ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડી અને જે સમજવામાં આવે એ સમ્યક્વ છે. એટલે એમ નથી કહેતા, સ્યાદવાદથી વિરોધ મટાડવાની વાત કરી છે, એમ નથી કરતું કે વ્યવહાર નયથી જે ઉપદેશ છે એના દ્વારા સમ્યક્વ થાય એમ નથી કહ્યું, કે એમ નથી કહ્યું કે આ વ્યવહાર નય જે છે એ પરમાર્થનો કિનારો છે એમ કહ્યું, પણ એમ નથી કહ્યું સાથે કે વ્યવહાર નય છે એ પરમાર્થનો પ્રતિપાદક છે, એટલે પરમાર્થ કરનારો છે એમ નથી કહ્યું, એ પરમાર્થને કહેનારો છે માત્ર એટલું જ કહ્યું, પરમાર્થ જણાવનારો છે એમ કહેવામાં આવ્યું. કઈ રીતે પરમાર્થ જણાવનારો છે તો એ આખી આ વાત આપણને બંને નયના વિષય દ્વારા સમજાવવામાં આવી. હવે આનો વધારે વિસ્તાર આપણે ગુરુદેવના પ્રવચનમાંથી આપણે સમજીને કરીશું. આજે અહીંયા સુધી સ્વાધ્યાય આપણે રાખીએ છીએ. આજે દિવાળીનો દિવસ છે. દિવાળીનો દિવસ એટલે દિવાળીના દિવસે આપણે જૈનોને માટે એક વિશિષ્ટ દિવસ છે, એનું વિશિષ્ટ મહત્વ છે, એટલે થોડી વાત આપણે કરીએ એ સંબંધી કે મહાવીર સ્વામી ભગવાન માત્ર 72 વર્ષનું આયુષ્ય એમનું, પ્રચંડ પુરુષાર્થ, 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 42 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું 12 વર્ષ, અને 42 વર્ષ પછી બાકી 30 વર્ષ સુધી 13મા ગુણ સ્થાનકે રહ્યા અને 72 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને આજના દિવસે એટલે 14મી રાત્રી છેલ્લા પ્રહર ત્યારે એ નિર્વાણ પામ્યા. નિર્વાણ પામ્યા એટલે હવે એ આત્મા સિદ્ધશિલા ઉપર પરમ શાંતિ આનંદ સુખમાં બિરાજી ગયો. એટલે દિવાળીના દિવસે ભગવાનનો મોક્ષ થયો, પણ આપણે માટે અહીંયા ભરત ક્ષેત્રમાં પંચમ કાળમાં એક રીતે જોઈએ તો એ બહુ દુઃખનો દિવસ થયો, કેમ કે કેવળી ભગવાનનો આપણને, તીર્થંકર ભગવાનનો આપણને વિરહ પડ્યો. તીર્થંકર ભગવાનનો વિરહ પડ્યો અને તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પછીથી ત્રણ જીવોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એટલે આ જ દિવસે, આજના જ દિવસે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. એટલે ત્રણ જીવો, ગૌતમ સ્વામી, ત્યાર પછી સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી, એ મહાવીર સ્વામી ભગવાન પછીથી ત્રણ કેવળી ભગવાન સિદ્ધ થયા. અને હવે તીર્થંકર ભગવાન પણ રહ્યા નહીં, એટલે હવે બીજા કોઈ કેવળી પણ હવે થવાના નથી. એટલે આપણે માટે એ રીતે જોઈએ તો પ્રભુનો વિરહ થયો એ બહુ મોટી વાત છે. પ્રભુનો વિરહ પડ્યો એટલે પ્રભુની હવે હાજરી નથી એ વખતે આ હવે આપણને સાચું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? ગણધર ભગવાનનો એટલો ઉપકાર છે આપણી ઉપર, આચાર્ય ભગવાનોનો એટલો ઉપકાર છે કે એમણે પોતે તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, ગણધર ભગવાને પોતે તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, પણ આપણે માટે એ આગમોની રચના કરતા ગયા, શાસ્ત્રોની રચના કરતા ગયા, અને આપણને એ કેવળી ભગવાનનો વિરહ જે પડ્યો હોય, હવે આપણને જ્ઞાન નહીં મળે એ દશામાંથી કંઈક અંશે આપણને મુક્તિ અપાવી. ભલે કેવળી ભગવાનનો વિરહ પડ્યો, પણ એમણે જે ગ્રંથોની રચના કરી છે, જે આગમોની રચના કરી, એમાંથી જે શાસ્ત્રો લખાયા છે, મૂળ શાસ્ત્રો, એમાં મોક્ષ માર્ગ દર્શાવવામાં આવ્યો છે, મોક્ષ માર્ગનું સ્વરૂપ પણ દર્શાવવામાં આવ્યું છે. એટલે આજે મહાવીર સ્વામી ભગવાનને ખાસ આપણે યાદ કરી અને એમને એક માળા કરવી જોઈએ, એમને ફરી ફરીને એમના સ્વરૂપને યાદ કરવું, એમને કઈ રીતે આટલી નાની ઉંમરની અંદર કેવો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને ત્યાર પછીથી એ મોક્ષે સિધાવ્યા, એ બધાનો વિચાર કરવો, સાથે ગૌતમ સ્વામીનો વિચાર કરવો કે ગૌતમ સ્વામી મૂળ તો વેદાંતી હતા, બ્રાહ્મણ હતા, પણ બહુ જ વિદ્વાન. એમની વિદ્વતા વિશે કોઈ બે મત હતા નહીં, એક એમને કોઈ વાદમાં હરાવી ન શકે. એમને ભાષાનું પણ એટલું જ જ્ઞાન અને એટલું જ ભાષા ઉપર પણ એટલું જ પ્રભુત્વ હતું, યાદ શક્તિ પણ તીવ્ર હતી, સમજ શક્તિ પણ એટલી જ તીવ્ર હતી, અને એક દિવસમાં 1000 શ્લોક કંઠસ્થ કરી શકે એવી એમની શક્તિ હતી. એમને 500 શિષ્ય હતા, પણ પોતે એ વખતે વેદાંતી હતા, એટલે માન્યતામાં થોડો ફેર હતો. જ્યારે મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન થાય છે, ત્યાર પછીથી ઇન્દ્ર મહારાજ ગૌતમ સ્વામીને ત્યાં લઈ આવે છે, એ વખતે વેદાંતી હતા, અને એ લઈ આવે છે ત્યાં જ એ પ્રભુના દર્શન કરતા જ એમનું માન બધું ગળી જાય છે અને એમને ખ્યાલ આવી જાય છે કે આ સ્વરૂપ, આ વાત, અને સમ્યક દર્શન થાય છે અને ત્યાં ત્યાં એ પ્રભુના શિષ્ય બની જાય છે. અને પછી ગણધર થઈ જાય છે અને કેવો પુરુષાર્થ કરે છે કે આ જ ભાવમાં પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એમના પુરુષાર્થનો પણ આપણે વિચાર કરવો કે જે વેદાંતી હતા, આટલા બધા શિષ્યો હતા, આટલી બધી વિદ્વતા હતી, આટલું બધું હતું, તે છતાં પણ પ્રભુની આગળ માત્ર દર્શન કરવા માત્રથી એ કેવા થઈ ગયા, અને એમના કેવા એવા એ વખતના ભાવ હશે કે પ્રભુના સમોસરણમાં દર્શન કરતા એમનું બધું માન ગોગળી ગયું, અને એવી એમની કેવી અદભુત અંતરંગ દશા થઈ હશે એ વખતે કે સમ્યક દર્શન થાય અને ત્યાં ને ત્યાં એ પ્રભુના શિષ્ય થઈ જાય. આ બધી વાતનો આપણે આજે દિવાળીના દિવસે ખાસ વિચાર કરવા જેવો છે. એ બધો વિચાર કરતા આપણને એક રીતે અંદરમાંથી એવો ઉત્સાહ આવે છે, એવું વીર્ય ઉડશે છે, અને મોક્ષ માર્ગમાં આપણે વધારે ઉલ્લાસપૂર્વક પ્રવર્તીએ, સંપ્રદાયની બુદ્ધિ છોડી દઈએ અને મૂળ શાસ્ત્રો જે સત્ય છે એનો જ માત્ર આપણે અભ્યાસ કરીએ અને બધું આત્મસાત કરીને સમ્યક દર્શન પ્રગટ કરીએ. તો એ ભાવના સાથે આજનો સાથે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સુખધામ બોલીએ. Oh, my God. જય જીનેન્દ્ર.